તારીખ 19/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 73 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 302
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 373 પાનું 208 ફરીથી શરૂઆત કરીએ. આપ આજના બેસતા વર્ષની વાણી આપો. બેસતા વર્ષના દિવસે કોઈએ માગણી કરી છે કે કાંઈ અમને સંભળાવો. સમાધાન: દેવ શાસ્ત્ર ગુરુ અને શુદ્ધાત્મા મંગળ છે. એક શુદ્ધાત્માનું ધ્યેય રાખીને શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય, નિર્મળ પર્યાય કેમ પ્રગટે, નવીન પર્યાય કેમ પ્રગટ થાય, નવીન એટલે અપૂર્વ, તે ભાવના રાખવા જેવી છે. શું વાત કરી? આત્મભાવનાની વાત કરી છે. મુમુક્ષુને પાયાની કોઈ વાત હોય તો તે આત્મભાવનાની છે, અને એ આત્મભાવના વિના પોતાની શુદ્ધિનું ચણતર થાય એવું નથી. મારા ભાવે, મારા ધ્યાને, મારા બધા વર્તનમાં નાયક દેવ હજો. મારા ધ્યાનમાં મારું સ્વરૂપ હો, મારા ભાવમાં મારું સ્વરૂપ જ હો, અને મારા બધા વર્તનમાં, એટલે કે એનું લક્ષ ચૂક્યા વગર મારી બધી પ્રવૃત્તિ હો. જ્યાં સ્વરૂપ લક્ષે પ્રવૃત્તિ થાય છે ત્યાં અનાદિનું જે પરલક્ષ છે અથવા બીજું કાંઈ લક્ષ છે એ બધું પલટાઈ જાય છે. લક્ષના આધારે જ બધું પરિણમન મુખ્યપણે ચાલે છે. ગૌણપણે બીજું પરિણમન ચાલે એમાં કાંઈ પછી શક્તિ હોતી નથી. મારા ભાવે, મારા ધ્યાને, મારા બધા વર્તનમાં જ્ઞાયક દેવ હજો. જ્ઞાનમાં જ્ઞાયક દેવ, દ્રષ્ટિમાં જ્ઞાયક દેવ, લીનતામાં જ્ઞાયક દેવ, બધે જ્ઞાયક દેવ હજો. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણે બોલી લીધે. મુખ્ય ત્રણ ગુણ છે. વિપરીત સંસારમાં પરિણમન થાય છે પણ એ મુખ્ય ત્રણ ગુણનું. અવિપરીત મોક્ષ માર્ગમાં પરિણમન થાય છે તો આ ત્રણ મુખ્ય ગુણ. એ ત્રણ મુખ્ય ગુણને કારણે બીજા બધા ગુણો એ ગુણોના પરિણમન અનુસાર અનુસરણ કરે છે. એટલે એ ત્રણેયનો વિષય એક મારું સ્વરૂપ જ હો અને બીજું કાંઈ ન હો. આવે છે ને તે શાસ્ત્રમાં આવે છે ને કે મારા ધ્યાને હજો, મારા ભાવે હજો, જીન વાણ રે, જીન જીની વાણી ભલી રે. શાસ્ત્રમાં નહીં પણ પોતાનું બેંસરીની જ રચના છે કે પદની જીન વાણીની એમને સ્તુતિ કરી છે કે મારા ધ્યાને હજો, મારા ભાવે હજો, જીન વાણ રે. જીનવાણી જ મારા જ્ઞાનમાં, મારા ભાવમાં, મારા ધ્યાનમાં રહો. જીનવાણી રહ્યો એટલે જીનવાણીનું કેન્દ્ર સ્થાન જે શુદ્ધાત્મા છે એ મારા ધ્યાનમાં હો, એ મારા જ્ઞાન મારા ભાવમાં હો. એ જેમ આવે છે તેમ, એ પદમાં જેમ આવે છે તેમ મારા ધ્યાનમાં, મારા ભાવમાં, મારા મનની અંદર જ્ઞાયક દેવ હજો. શુદ્ધાત્મામાં, શુદ્ધતામાં જ્ઞાયક દેવ હજો, અને શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુ હજો એવી ભાવના, એવું રટણ, એવી જિજ્ઞાસા, તે બધું કરવા જેવું છે અથવા એવું પરિણમન મુમુક્ષુને થવું જોઈએ, કરવા જેવું છે. એટલે કરતું તો નથી, ઉપદેશની ભાષામાં એમ કહેવાય, પણ એવા પરિણામ સહજ હોવા ઘટે છે. શું કીધું ફરીને કે મારા ધ્યાનમાં, મારા ભાવમાં અને મારા મનની અંદર બધે મારા સ્વરૂપની જ મુખ્યતા હો અને મને મારી શુદ્ધતાના શુદ્ધ પરિણમનનો વિષય, મારું શુદ્ધ સ્વરૂપ હો, એવું શુદ્ધ પરિણમન જ્યાં સુધી પ્રગટ ન થાય, મુમુક્ષુની ભૂમિકા છે, ત્યાં સુધી શુભ ભાવમાં મને દેવ, શાસ્ત્ર, ગુરુ એ વગેરે પ્રકાર હો, એવી ભાવના હોવી જોઈએ, એવું રટણ ચાલવું જોઈએ, અને જિજ્ઞાસામાં એટલે અપેક્ષામાં, જિજ્ઞાસામાં એટલે અપેક્ષામાં એવું જ બધું હોવું જોઈએ. એક શુદ્ધાત્માને લક્ષ્યમાં રાખવાથી અને તેના ધ્યેયને ઓળખવાથી નવીન પર્યાય પ્રગટ થાય છે, તે જ નવીનતા છે. નવું વર્ષ છે ને, એટલે એ વાત નવા શબ્દથી લીધી છે. શરૂઆત ક્યાંથી થાય છે? કે સ્વરૂપને લક્ષ્યમાં લેવાથી એમ કયો, કે સ્વરૂપને ઓળખવાથી એમ કયો? ઓળખાણથી શરૂઆત થાય છે, ત્યારથી નવીન પર્યાય એટલે અપૂર્વ પર્યાય પ્રગટ થાય છે. લક્ષ્યમાં પણ ઓળખાણ થાય ત્યારથી આવે, અને ધ્યાનનું ધ્યેય પણ, ધ્યાનની શરૂઆત પણ ઓળખાણથી શરૂ થાય છે, અને ત્યારથી જ અપૂર્વ દશા પ્રગટ થાય છે, અથવા ત્યારથી દિશા બદલાય છે પરિણામની. એ પહેલાં બધું જે કર્યું તે બાહ્ય પરિણામથી બહિર્મુખ ભાવે કર્યું છે, અહીંથી સ્વરૂપ સન્મુખતા શરૂ થાય છે. આ નવીન વર્ષ કહેવાય, નવું વર્ષ ત્યારથી કહેવાય, અથવા નવું જીવન પણ ત્યારથી કહેવાય, નવી જિંદગી પણ ત્યાં કહેવાય છે. આ નવીન વર્ષ કહેવાય તે બહારથી, વ્યવહારથી. અત્યારે જે પહેલું બેસતું વર્ષ આવે, વિક્રમ સંવતથી ચાલે છે રૂઢિગત પ્રમાણે, એને તો વ્યવહારથી કહેવાય છે. પણ અંતરમાં નવીન પર્યાયો પ્રગટ થાય, તે ખરી નવીનતા છે. જીવનની ખરી નવીનતા, ખરી અપૂર્વતા ત્યારથી છે કે જ્યારથી શુદ્ધ પરિણમન પ્રગટ થાય. માટે શુદ્ધાત્માનું, જ્ઞાયક દેવનું ધ્યાન રાખવું અથવા એનું ધ્યાન કરવું, પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું, અથવા એથી ઉત્કૃષ્ટ એવો કોઈ જગતમાં પદાર્થ નથી કે એને છોડીને બીજાનું ધ્યાન કરવા જેવું છે. જ્યાં સ્વરૂપનું ધ્યાન નથી, ત્યાં અવશ્ય અન્ય પદાર્થનું ધ્યાન છે છે ને છે. જ્યાં જીવની સુખ બુદ્ધિ છે, ત્યાં જીવનું ધ્યાન છે. ક્યાં ધ્યાન છે? કે જ્યાં જીવની સુખબુદ્ધિ છે ત્યાં તેનું ધ્યાન છે. ધ્યાન વગરનો કોઈ જીવ નથી. એને પછી વર્ગીકરણમાં આર્ત ધ્યાન એવું નામ આપ્યું છે. ધ્યાનના ચાર પ્રકાર છે, ચાર ક્લાસ છે, ચાર વર્ગ છે, એમાં એને આર્ત ધ્યાન કહે છે. સંસારી જીવ આર્ત ધ્યાનમાં રહેલો છે, મોક્ષ માર્ગી જીવ ધર્મ ધ્યાનમાં રહેલો છે. બે ધ્યાન મુખ્યપણે વર્તે છે. પછી આર્ત ધ્યાન તીવ્ર થાય ત્યારે એને રૌદ્ર ધ્યાન કહે છે, અને ધર્મ ધ્યાન તીવ્ર થાય ત્યારે એને શુક્લ ધ્યાન કહે છે. સાધક દશામાં ધ્યાન ધ્યેય છે, પરમાત્માને ધ્યાન ધ્યેય લાગુ પડતું નથી, એ તો સ્વરૂપ મલિન જ છે. ધ્યાન, ચારિત્ર, સાધના એ બધા શબ્દો 12મા ગુણ સ્થાન સુધી છે. 13મા ગુણ સ્થાનથી ચારિત્ર દશા નથી કહેવાતી, ધ્યાન દશા નથી કહેવાતી, સાધના દશા નથી કહેવાતી, કેમ કે સાધકપણું રહ્યું નથી. એ સાધક દશામાં ધ્યાન ચારિત્ર છે. અર્થ ધ્યાનમાં જાય, અર્થ ધ્યાનની મર્યાદા એવી છે કે તમે પૂજા ભક્તિ કરો શુભ ભાવથી, તો ધ્યાનની અપેક્ષા એ શું ગણવું? ચાલો જૈન મંદિરમાં જાઓ, જિનેન્દ્ર પરમાત્માની સામે પૂજા, એમનું પૂજન કરો છો, ભાવથી ભક્તિ કરો છો, ભાવથી પૂજા કરો છો, પણ જ્યાં સુધી ધર્મ ધ્યાન પ્રગટ્યું નથી શું, ત્યાં સુધી ધ્યાનની અપેક્ષા એ શુભ ભાવ શેમાં જાય ખબર છે? આર્થ ધ્યાનમાં જાય છે, ધર્મ ધ્યાનમાં નથી જતા, આર્થ ધ્યાનમાં જાય છે. બોલો, એવી આર્થ ધ્યાન ભલે મંદ છે આર્થ, પણ છે આર્થ ધ્યાન, ધર્મ ધ્યાન પ્રગટ નથી થયું. શુદ્ધ પરિણમન જ્યાં સુધી શુદ્ધાત્માના અવલંબને પ્રગટ નથી થયું ત્યાં સુધી આર્થ ધ્યાન મળતું નથી અને ધર્મ ધ્યાન પ્રગટ થતું નથી. ધ્યાન એટલે એકાગ્રતા, સ્વરૂપમાં એકાગ્રતા થાય ત્યાં ધર્મ ધ્યાન થયું, સ્વરૂપની બહાર ગયો એટલે અર્થ ધ્યાન થયું, પછી સામે વિષય ગમે તેમાં. ધ્યાનની અપેક્ષા લ્યો તો, અને ચારિત્ર છે ને, તો ધ્યાન ચારિત્રમાં જાય છે. સ્થિરતા અસ્થિરતા રૂપ છે ને, તો અસ્થિરતા તો છે, ધ્યાન ચારિત્રમાં જાય છે, અને ચારિત્રના નો વિસ્તાર કરો તો એ શુભમાં જાય છે. ચારિત્રના પરિણમનથી જુઓ તો ત્યાં શુભ ભાવ છે, ક્યાંય શુદ્ધ ભાવ નથી. દર્શન જ્ઞાનમાં શું થયું બીજી વાત છે કે ભાઈ દર્શનનો મોળો પીડ્યો, જ્ઞાનમાં નિર્મળતા આવી, એમ તો ચારિત્રમાં કશાય રસમંદ થાય છે. દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષના નિમિત્તે કશાય રસમંદ થાય છે, પણ ભાવ તો શુભ ભાવ છે અને ધ્યાનમાં અર્થ ધ્યાન છે, એમાં બીજું ન કહેવાય. હવે શું કામ, ભૂલ શું થાય છે કે લોકો શ્રદ્ધા જ્ઞાનના વિષયને ગૌણ કરે છે, બહુ ભાગ સમજતા નથી, અને એક ચારિત્ર ગુણના પર્યાયને મુખ્ય કરે છે. એટલે શું કે ભલે તમે ગમે એ કર્યું, પણ શુભ ભાવ જ કર્યા ને, અર્થ ધ્યાન જ કર્યું ને, એમ જ કહે છે, તો એ વાત નાસીપાસ થવા જેવું થશે. ગુરુદેવ નો કોઈ પ્રશ્ન કર્યો હતો, કેમ કે ગુરુદેવ તો શુભ ને ધોકા બહુ મારતા હતા, તમે સાંભળેલા છે ગુરુદેવ ને ખૂબ, હા બહુ મારા કરતા જૂના હશો તમે સાંભળવામાં, મને 23-24 વર્ષ થયેલા ગુરુદેવની સાથે. કઈ સાલમાં આવ્યા તમે પરિચયમાં? સમીર શિખરની પહેલી યાત્રા વખતે હતા પરિચય ને, તો પછી તો ઘણા મોડા, તો ઘણા મોડા 2013માં આવ્યો પરિચયમાં, તો તમે ઘણા મોડા આવ્યા. 2030માં તો પરમાગમ મંદિર થયો, ત્યારે તો તમને ઓલું આવાસ નો કમિટીમાં બેસાડ્યા હતા, હે નંદીશ્વરમાં બરાબર, ઉતારા કમિટી ને એમાં સુમતીબેન બેસાડ્યા હતા. તો ગુરુદેવ તો બહુ જોર છે, કોઈ ગુરુદેવને પૂછ્યું એ બધું આ પ્રવચન કરો છો, આ બધા સાંભળ્યા છે, એ બધું શુભ ભાવ છે ને, કે એકલો શુભ ભાવ કેમ જોવો છો, શ્રદ્ધા જ્ઞાનમાં શું ફેર પડ્યો કેમ જોતા નથી, શું કીધું? કે આ બધાને શું બાબત થાય છે ને કે પુણ્ય જ બંધાય છે ને બીજું શું થાય છે કે આમ ક્યાં બધા જ્ઞાની થઈ ગયા છે કે અહીં તો ટોળાબંધ માણસો આવે છે, સેંકડો હજારો માણસો આવવા મીડ્યા છે. શું તો કે એને સાંભળવાથી શ્રદ્ધા જ્ઞાનમાં શું ફેર પડ્યો એ લક્ષમાં લીધું કાંઈ તમે? શુભને શુભ, શુભને શુભ તો થયા જ કરશે દરેકને. શુભ મટીને શુભ થાય, શુભ મટીને શુભ થાય, એ તો વગર પ્રયત્ને પણ થાય. વગર પ્રયત્ન એટલે એમાં કોઈ સમજણના પુરુષાર્થની જરૂર નથી. શુભાશુભ થવા માં તો નિગોદના જીવને થાય છે. નિગોદનો જીવ એકેન્દ્રી છે. એ બેન્દ્રી ક્યારે થયો? તો પંચેન્દ્રી ક્યારે થયો? શુભ ભાવ થયો ત્યારે. એને ત્યાં ક્યાં મન છે ને ક્યાં ત્યાં પુરુષાર્થને વિચારશે કે શુભાશુભ કસાયની તીવ્રતા મનતા તો અમથી અમથી થયા કરે છે. એની કિંમત શું? કે એની કાંઈ કિંમત નહીં. ફેરફાર ક્યાંથી થાય છે? કે જ્યારથી જ્ઞાન વિવેક કરતું થાય અને દર્શન મોહનો અનુભવ ઘટે ત્યારથી. શુભાશુભની કાંઈ ગણતરી કરવા જ નહીં. શુભાશુભને જોવો છો શું કરવા એમ કે છે. હા, ને શુભાશુભ જોવું મુખ્ય કરવું ને શુભાશુભને ફળ ફળને મુખ્ય કરવા. સંસારમાં ઉદય શું છે? શુભાશુભ કર્મનો ઉદય છે. જેટલી કર્મ પ્રકૃતિઓ છે એ તમામ કર્મ પ્રકૃતિઓને બે વર્ગમાં વિભાજન કરો, એના બે જ ક્લાસ કરો, તો કેટલીક શુભમાં જાય ને કેટલીક અશુભમાં જાય છે. એમ કે વેદની પ્રકૃતિ, તમે સાતા વેદની શુભની છે પ્રકૃતિ, અસાતા વેદની અશુભની છે. પ્રકૃતિના પરિણમનમાં બે ભેદ પડે છે, શુભ અને અશુભ. એના બે પ્રકારે ફળ આવે છે. સાતાવિદ્યનું ફળ આવે તંદુરસ્તી હોય, સાતાવિદ્યનું ફળ આવે રોગ હોય શરીરમાં. ન સાતાવિદ્ય ને શુભને મુખ્ય કરવું, સાતાવિદ્ય જેનાથી બંધાય, ન અશુભને મુખ્ય કરવું, ન એના ફળને મુખ્ય કરવું. કેમ કે ઉદય છે, એનું ફળ છે ઉદય છે. ઉદયમાં જોડાતા ઉદય ભાવ છે. મોક્ષ માર્ગ અનુદય પરિણામ છે. મોક્ષ માર્ગ છે અનુદય પરિણામ છે. એટલે ઉદયથી ખસીને અનુદય ઉત્પન્ન કરવો આ જીવનું કર્તવ્ય છે. એટલે શુભાશુભની ગણતરી જ મૂકી દેવી, એની મુખ્યતા જ નહીં કરવી. એટલે ઉદયની મુખ્યતા નહીં થાય. ઉદયની મુખ્યતા ન થાય તો જ અનુદય પરિણામ થાય. જે સ્વરૂપની મુખ્ય આત્માના મૂળ સ્વરૂપને ઉદય સાથે કાંઈ લેવા દેવા નથી. ઉદય ભાવ સ્વરૂપમાં નથી, પર્યાયની સીમામાં એ ઉત્પન્ન થાય છે, પર્યાયની સીમામાં એ લય થાય છે, એથી આગળ એની કોઈ પહોંચ નથી. અને આત્માનું સ્વરૂપ નથી, આત્માના સ્વરૂપ સાથે એનો મેળ નથી, તે વિરુદ્ધ છે. એટલે એમ કે છે કે પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું એ જ જીવનમાં કર્તવ્ય છે. બાકી બધું ગૌણ છે. એ બધું મેં શુભાશુભ આવી ગયા, બાકી બધું ગૌણ છે. બસ એક આટલું બરાબર કરી શકે માણસ. ઉદય આવે એને ગૌણ કરો. ઉદય ધારાવાહી છે બધાને. આઠે કર્મનો ઉદય સંસારમાં સંસારી જીવોને નિરંતર હોય છે. એને ગૌણ કરી નાખો, ઉદયને ગૌણ કરો. ઉદયની મુખ્યતા એ સંસાર પરિભ્રમણ છે. ઉદયને ગૌણ કરો. ઉદયને ગૌણ કરવાથી દુઃખ પહેલાં તો હળવું થઈ જશે. ઉદયને મુખ્ય કરવાથી આકુળતા વધશે, દુઃખ વધશે. આખરમાં તો તમારે સુખી થવું છે ને. જે જીવો ઉદયને મુખ્ય કરે છે એ જીવો પણ સુખી થવા માટે ઉદયને મુખ્ય કરે છે. સુખી થવાનો નહીં, દુખી થવાનો પ્રકાર હોવાથી જેવો દુખી થાય છે. ઉદયને ગૌણ કરવાથી દુઃખ થી છૂટવાનો ઉપાય મળે, એ સિવાય દુઃખ થી છૂટવાનો ઉપાય મળે નહીં. એને તુચ્છ કરી નાખવું જોઈએ. મુખ્યતા ક્યારે થાય છે? એને કિંમત આપો ત્યારે. એની તુચ્છતા કરો. તમારા જીવે પુણ્યના સંયોગો પણ પુણ્યના ગંજ ખડકા એટલા ભોગવ્યા છે, ડેવલપમાં ગયો છે નથી, અને પાપના પણ ગંજ ખડકીને ગયો છે નરકાદી ગતિમાં, પશુ ગતિમાં, રાજા મહારાજા બધું થઈ ચૂક્યો છે, સેન્સા લોર્ડ કિંગ એમ્પરર બધું થઈ ચૂક્યો છે, દેવલોકનો દેવે થઈ ચૂક્યો છે. હવે અત્યારે મનુષ્યમાં તો સાધારણ શુભ શુભના ઉદય હોય છે, કોઈ નરક જેવા શુભના ઉદયો હોતા નથી ને દેવલોક જેવા કોઈ શુભના ઉદયો હોતા નથી, સાધારણ હોય છે. થોડું આવ્યું ને થોડું જાય, થોડું આવ્યું ને થોડું જાય, અનંતવાર આવ્યું ને અનંતવાર ગયું. હવે એમાં થોડું ગયું એમાં હું રોવા માંડ્યો ને થોડું આવ્યું એમાં હું ઠેકડા મારવા માંડ્યો, રાચવા માંડ્યો. હા, મુખ્યતા આપી તો એને બધું સર્વસ્વ ફાટેલી ગોદડીમાં સર્વસ્વ દેખાય. હા, આવી વસ્તુ છે, એને ગૌણ કરી નાખવાનું કે તુચ્છ છે, આ બધું તુચ્છ છે, જે કાંઈ થાય છે એ બધું તુચ્છ જ થાય છે. શુભનો ઉદય આવે તો એ તુચ્છ છે, અશુભનો ઉદય આવે તો પણ તુચ્છ છે. ગૌણ તુચ્છતા થવી જોઈએ, તુચ્છતા થવી જોઈએ અને ભિન્નતા થવી જોઈએ, પછી તમને દુઃખ નથી. તુચ્છતા અને ભિન્નતા આવી એટલે દુઃખથી છૂટ્યા તમે. આખરમાં તો દુઃખથી છૂટવું છે ને, સુખી થવું છે ને, આ જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. ભિન્નતાનો પ્રયોગ તો શું કહે, જે પહેલાં તો આ બીજા સ્ટેજમાંથી પસાર થવું પડે છે, પણ ભિન્નતાના પ્રયોગમાં તો દ્રવક્ષેત્ર કાળભાવથી જ ભિન્ન છે બધું. જ્યાં આપણું અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું કેવી રીતે કરવું? પણ એ પ્રયોગ કરી ન શકો તમે અત્યારે, એટલે એનો કોઈ વિષય લંબાવવાનો અર્થ નથી. બાકી તો સ્પષ્ટ વાત છે કે તમારા દ્રવ્યક્ષેત્ર કાળભાવ તમારા અસ્તિત્વમાં સમાપ્ત થાય છે. શરીરથી માંડીને બહાર જેટલા છે આ પોતાપણું કરો છો, ત્યાં તમે છો જ નહીં ને, તમારી હયાતી જ નથી ને, પછી કઈ રીતે તમે પોતાપણું કરો છો? હે, એટલે જોવે તો તરત જ ખબર પડે એવી વાત છે, જોવે તો તરત જ ખબર પડે એવી વાત છે. પણ એ જોવાનું ક્યારે થાય? કે આગળની ભૂમિકા આવી ગઈ હોય તો જોઈ શકો, નહીંતર જે નજર મારાપણાની થઈ છે એ બદલાય નહીં, ને બદલાય નહીં ત્યાં સુધી મારાપણું જાય નહીં. મારાપણાની નજરે જે જોવાઈ જાય છે એ જ રીતે જોવાશે, કેમ કે આમ એ પહેલાંની જે પ્રોસેસ થવો જોઈએ એ પ્રોસેસ કર્યો નથી, એ પ્રયોગ કરી ન શકો. સાંભળવા મળે, સમજવા મળે, પણ પ્રયોગ કરવો બીજી વાત છે. ઉપદેશમાં તો સીધું એમ કહેવાય કે તમે શરીરને ભિન્ન જુઓ, કુટુંબને ભિન્ન જુઓ, પરિગ્રહને ભિન્ન જુઓ, આબરૂ કીર્તિને ભિન્ન જુઓ, ઉપદેશમાં એમ કહેવાય. અને જોવાય તો બહુ મોટી વાત છે, પણ આગળનો પ્રયોગ ન થઈ શકતો એ ત્યાર પછીનો પ્રયોગ કેવી રીતે, એકડો ન આવડતો હોય બીજા પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરે? જી, એકડો ન આવડતો એ MSCનો પ્રોબ્લેમ એને આપ્યો હોય તો એને કઈ સમજાશે જ નહીં, તેને જેવું થશે. બાકી બધું ગૌણ છે, એટલે બાકી બધું ગૌણ કરવા જેવું છે. ઉદયની પણ મુખ્યતા વર્તે અને સ્વરૂપને પણ મુખ્ય કરવું હોય કેવી રીતે થાય? બે વિરુદ્ધ પદાર્થની તો મુખ્યતા થવાની નથી કે થઈ શકે નહીં. જ્યાં સુધી ઉદયની મુખ્યતા છે ત્યાં સુધી સ્વરૂપની મુખ્યતા નહીં થાય. સ્વરૂપની મુખ્યતા કરશો તો ઉદયની મુખ્યતા નહીં થાય. બસ સારભૂત હોય તો એક આત્મા છે, સારભૂત હોય તો એક આત્મા છે. એ મુખ્ય કરવા જેવો છે. એ સારભૂત છે, સારનો અર્થ કર્યો સમયસારની કૌષ્ટિકામાં આપણે સ્વાધ્યાયમાં પર્યુષણના દિવસોમાં. જો સાર એટલે સુખરૂપ, અસાર એટલે દુઃખરૂપ. સમય સાર શબ્દથી લીધો ને, સમય એટલે આત્મા, આત્મા જ સારભૂત છે એટલે આત્મા જ સુખરૂપ છે. સારભૂત હોય તો એક આત્મા છે, સર્વોત્કૃષ્ટ અનુપમ, ઉપમા જેને કોઈ આપી શકાય એવો એવો છે, ઉપમા જ ન આપી શકાય એવો છે. એની બરાબરીમાં કોઈ જગતમાં પદાર્થ નથી એમ કે છે. સર્વોત્કૃષ્ટ અનુપમ જ્ઞાયક તત્વને ઓળખવા જેવું છે. જો બેન્સન તો બહુ વજન છે, ઓળખાણ ઉપર, નિર્ણય કરવા ઉપર, લક્ષ્ય કરવા ઉપર, અસ્તિત્વ ગ્રહણ કયો, ભાવભાષણ કયો, નિશ્ચય કરવો એમ કયો, નિર્ણય કરવો એમ કયો, ઓળખવા ઉપર ઘણી વાત. વચનામૃતમાં પણ કેટલાય બોલ એના ઉપર છે, આમાંય ઘણી જગ્યાએ છે. ઓળખવા ઉપર ઘણી વાત આવે. ઓળખો પહેલાં, તમે ઓળખો. ઓળખો એટલે પરખો, જુદું પરખો, પરખ કરવી, ઓળખ કરવી. એ વગર યથાર્થ મહિમા નહીં આવે, એ વગર રુચિ નહીં જાગે, એ વગર પુરુષાર્થ નહીં ઉપડે, અને કોઈ કામ થવાનું નથી. દિશાય નહીં બદલાય ત્યાં સુધી. શું કહે છે? એવા પોતાના સ્વરૂપને ઓળખવા જેવું છે, ખરું આ જ કરવા જેવું છે. બસ આમાં બધું આવી ગયું. શાસ્ત્રો પણ મુખ્યપણે એના માટે લખાયા છે. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. લક્ષ થવું કયો, ઓળખવું કયો. એટલે એનો અર્થ એમ થયો કે આપણે જે રોજ સ્વાધ્યાય કરીએ છીએ એમાં આપણો પ્રયત્ન સ્વરૂપ ઓળખવા માટે હોવો જોઈએ. આપણો પ્રયત્ન સ્વરૂપને ઓળખવા માટે થવો જોઈએ. એવી રીતે આપણો સ્વાધ્યાય ચાલવો જોઈએ. ઈરાદો શું? સ્વાધ્યાય કરવા પાછળનો ઈરાદો નથી માણસ કહેતા. કોઈ માણસ વાત કરવા આવ્યો, તમે શું ઈરાદો લઈને વાત કરવા આવ્યો છો? પેલા હોશિયાર માણસ નથી વાળો, સીધો પેન ત્યાંથી પકડે એને, ભાઈ તમે શું ઈરાદો લઈને વાત શરૂ કરો? એમ તમે સ્વાધ્યાય રોજ કરો છો તો કયા ઈરાદાથી કરો છો? બસ તમારો ઈરાદો સ્વરૂપને ઓળખવાનો હોવો જોઈએ. કેમ કે એના માટે શાસ્ત્રો કયા છે? લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. જેણે શાસ્ત્રો લખ્યા કે શાસ્ત્રો કયા, એણે એ ઈરાદાથી કયા છે. જ્યાં સુધી તમારો એ ઈરાદો ન હોય ત્યાં સુધી તમે કહેનારનો આશય ગ્રહણ કરી શકતા નથી. આશય વગરનું બધું નકામું છે. આશય ન પકડાય તો બધો આશય કયો કે ઈરાદો કયો? ૬૭૯ પત્રમાં કૃપાળુદેવે આશય શબ્દનો પ્રયોગ ચાર પાંચ વાક્યોમાં કર્યો છે. વિષય ચર્ચો છે જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં તફાવત શું હોય છે એ છે. એમણે કોઈ ધ્યાન ખેંચવા જેવી વાત કરી હોય તો ત્યાં એ કરી છે કે જ્ઞાનીની વાણીમાં જે આશય હોય છે તે આશય અજ્ઞાનીની વાણીમાં હોતો નથી, કેમ કે બંનેની સાધનામાં ફરક છે. જ્ઞાની વિતરાગતાને સાધે છે, અજ્ઞાની રાગને સાધે છે. એટલે જેને જે સાધે છે એ એનો આશય છે, જેને જે સાધતા સાધતા વાત કરે છે, રાગને સાધતા સાધતા વાત કરે છે એનો આશય રાગનો છે. ગમે ત્યાંથી રાગ વૃદ્ધિ કરવાનો જ ઉપદેશ આપશે. એટલે આશય ફરક છે. મેં બીજું શું લીધું છે, એટલે વાત આપણે એ ચાલી કે આપણો સ્વાધ્યાય એ આશયથી એ ઈરાદાથી હોવો જોઈએ કે મારા સ્વરૂપને મારે ઓળખવું છે. જેમ કોઈ સોનું હાથમાં લઈને સોનાની પરખ કરવાની છે કે આ સોનું છે કે બીજું કંઈક છે, હીરાને પકડીને કોઈ હીરાને ઓળખવાનો પ્રયત્ન કરે કે આ હીરો સાચો છે કે ખોટો છે, એમ પોતાના આત્માને ઓળખવા બાજુનો પ્રયત્ન સ્વાધ્યાય દરમિયાન થવો જોઈએ. આ સ્વાધ્યાય પદ્ધતિ છે, આ યથાર્થ સ્વાધ્યાય પદ્ધતિ છે. ન દેખાય તો તમે જ્યારે સોનાને કે હીરાને ઓળખતા નથી ત્યારે તમે ક્યાં એને જોયો? તમે જ્યારે આ હીરો હાથમાં લીધો તો એ પથ્થર છે કે ખોટો હીરો છે કે સાચો હીરો છે એ તો તમને ખબર નથી. ત્યારે તો ઓળખવાનો પ્રયત્ન કરો છો ને, કે ઓળખીને પ્રયત્ન કરો છો? ઓળખતા નથી ત્યારે ઓળખવાનો પ્રયત્ન કરો છો. એમ તમે આત્માને ઓળખતા નથી, પણ તમે ઓગે ઓગે પણ સ્વીકાર્યું છે કે હું આત્મા છું. સ્વાધ્યાયમાં તમે ઓગે ઓગે પણ સ્વીકાર્યું છે કે હું આત્મા છું અને મારે મારો આત્માની ઓળખાણ કરવી જોઈએ. એ બે વાત તો સ્વીકારી છે કે નથી સ્વીકારી? એમ સામે ધાતુ છે તો એને ધાતુ તરીકે સ્વીકારી છે, પછી સોનું છે કે પિત્તળ છે એ પછી ઓળખવાનો વિષય છે. એમ સામે હીરો આવ્યો તો એક હીરાના આકારે કોઈ ચીજ છે, પછી હીરો છે કે કાચનો કટકો છે એ પછીની વાત છે. પણ પહેલાં તો એને ઓળખવા માટે તો એને એટલું તો સ્વીકાર પડો ને કે આ હીરો છે કે નહીં જોવાનું છે. કોઈ કાંકરાને હાથમાં લઈને પરખ કરવાની નથી, હીરાને હાથમાં લઈને પરખ કરવાની છે. એવી રીતે વાત તો છે કે નહીં? એમ આસ્તિક્ય બુદ્ધિથી બેઠો છે, સ્વાધ્યાય કરવા બેઠો છે એ આસ્તિક્ય બુદ્ધિએ બેઠો છે. અભિપ્રાયમાં એ વાત લીધી છે કે હું આત્મા છું પણ હું મારા આત્માને ઓળખતો નથી. હું આત્મા છું એ વાત બરાબર છે, પણ હું આત્માને ઓળખતો નથી એ વાત એટલી જ બરાબર છે. મારે ઓળખવા માટેનો પ્રયત્ન કરવાનો છે ને એ ઓળખાવા માટે આ બધા શાસ્ત્રો છે. મારો પ્રયત્ન ઓળખવા માટે થવો જોઈએ ને હોવો જોઈએ, તો મારી સ્વાધ્યાય કરવાની રીત બરાબર છે, નહીતર ઈરાદો બીજો છે કાંઈક સ્વાધ્યાય કરવાનો. બીજા ઈરાદાથી સ્વાધ્યાય થાય છે એને સ્વાધ્યાયનું જે ફળ આવવું જોઈએ, આત્માના સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ, એ ન આવે, એ સ્વાભાવિક છે. એટલે આ પણ એક સ્વાધ્યાય કરનારે દરેકે ચેક કરવું જોઈએ, તપાસી લેવું જોઈએ કે હું આ ઈરાદાથી મારો સ્વાધ્યાય ચાલે છે કે નથી ચાલતો. જો આ ઈરાદાથી નથી ચાલતો તો કોઈ બીજા ઈરાદાથી ચાલે. એમ આપણે ચેક કરવાનું આતિથી કોઈ પ્રવેશ કાળ ચેક કરી લો કે આપણે કેવી રીતે આવી ગયા. જો આત્મકલ્યાણના એકમાત્ર આત્મકલ્યાણના હેતુથી અહીંયા ન આવ્યા હોય તો નક્કી કોઈ અન્ય હેતુથી આવી ગયા આપણે, જાણે કે અજાણે. આત્મકલ્યાણ નથી થવાનું એ વાત નિશ્ચિત છે. અને એકમાત્ર જો આત્મકલ્યાણના હેતુથી જ આવ્યા હોય તો નિશ્ચિત છે કે આત્મકલ્યાણ થવાનું છે, એ પણ નિશ્ચિત છે. બે વાત નિશ્ચિત જ છે, કોઈ વાત અનિશ્ચિત નથી, નક્કી જ છે બંને વાત. એમ કેટલીક વાત જે તપાસવા જેવી છે મુખ્યપણે, એમાં આ સ્વાધ્યાય પદ્ધતિ પણ તપાસવા જેવી છે, તપાસવી જ જોઈએ. નથી કહેતા સ્વાધ્યાય કરતાં કરતાં પરલક્ષ થઈ જાય છે. કોઈ વાત આવે છે તો બીજા ઉપર લક્ષ ઉડી જાય છે કે આને આમ છે, આ વાત આને લાગુ પડે છે. એ વાત લક્ષ ઉપર આવે છે, મને કઈ લાગુ પડે છે એ લક્ષ ઉપર કેમ નથી આવતું? ઈરાદો બીજો છે, આત્મકલ્યાણનો ઈરાદો નથી સ્વાધ્યાયમાં, એટલે બીજા ઉપર ધ્યાન જાય છે કે આને લાગુ પડે છે, આ પેલાને લાગુ પડે છે, આ પેલાનો આને લાગુ પડે. મારા માટે જે બિલકુલ અપ્રયોજનભૂત છે મને કાંઈ લેવા દેવા નથી. કોઈનો મોક્ષ થાય તો મારો મોક્ષ થઈ જશે, અને કોઈની દુર્ગતિ થશે તો મારી હારાવાર થવાની છે કે નથી થવા, તો પછી મારે શું કરવા? કોઈનો વિકલ્પ, કોઈનો વિકલ્પ મારે શું કરવા? બસ છૂટી જ જવું જોઈએ, દુર્લક્ષ જ થવું જોઈએ. એ ક્યારે થાય? બરાબર સ્વાધ્યાય પદ્ધતિ યથાર્થ વર્તતી હોય તો વાંધો ન આવે, નહીતર ગડબડ થવાની થવાની ને થવાની જ. બધું ગૌણ કરવા જેવું છે એમાં આ બધું આવી જાય છે, આ બધો વિસ્તાર છે. ચોક્કસ તપાસવા તો પકડાય ને, તપાસવા ઉપર જ ન જાય એમને માલે અંધારામાં. વર્તમાન આ બધી અમુક અમુક મુદ્દાઓ, અમુક અમુક વાતો એકદમ વર્તમાન પ્રયોજનભૂત, પ્રયોજનભૂત વર્તમાન પ્રયોજનભૂત અને પરંપરા પ્રયોજનભૂત એવા એક ભેદ છે. કે અલ્ટિમેટ આપણો ગોલ શું? કે પૂર્ણ શુદ્ધ થવું, તે મોક્ષ. પણ વર્તમાનમાં એ સ્થિતિ નથી આપણી કે સીધા મોક્ષમાં પગલું ભરીએ, પગ મૂકી દઈએ, સીધો પગલું આપણું મોક્ષમાં જાય કોઈ પરિસ્થિતિ નથી. બાર ગુણ સ્થાનમાં બધા બાકી છે આગળ. તો કે વર્તમાન પ્રયોજનભૂત આપણી મુમુક્ષુતાને યોગ્યતા આવવી જોઈએ, યોગ્યતા આવવા ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ. એ યોગ્યતા આવવા માટે શું શું થવું જોઈએ એ બધા મુદ્દા આપણે પકડવા જોઈએ સ્વાધ્યાયમાં. એ બધું વર્તમાન પ્રયોજનભૂત છે. સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે કઈ પદ્ધતિએ સ્વાધ્યાય કરીએ છીએ એ એકદમ વર્તમાન પ્રયોજનભૂત છે. એવી રીતે જો ન થાય તો આમ નામ અનંતકાળ નીકળ્યો છે, આવા સ્વાધ્યાય અનંતવાળ કર્યા છે, સમુસરણમાં ગયો છે, આ તો શું સ્વાધ્યાય છે? સમુસરણમાં ગયો છે, સાક્ષાત દીધોની સાંભળી છે. અને જીનેન્દ્ર પરમાત્મા સાક્ષાત બિરાજતા હોય, માહોલ તો કેવું હોય, ધર્મમય વાતાવરણ હોય, એવું માહોલ હોય, રંગાઈ જાય, પણ રાગથી રંગાણો છે, આત્માથી રંગાણો નથી. રંગાઈ જાય ત્યાંય રંગાણો છે, ત્યાંય ભક્તિ, ભગવાનની ભક્તિ કરતા કરતા નાચી ઉઠ્યો છે, કલાકો સુધી ભગવાનની સામે નાચ કર્યા છે, ભગવાનની સામે જોઈ જોઈને, પણ રાગથી રંગાણો, આત્માથી નહીં. રાગ બિચારો ઉતરી જાય છે, રાગનો રંગ કંઈ ચડતો નથી આત્માને. આત્મા એક એવો પદાર્થ છે કે જેને રાગનો રંગ ચડતો નથી, અસંગ તત્વ છે એટલે એ બધા રાગ ઓસરી જાય છે, પછી બીજા રાગ ચડે છે, રંગ બદલાતા જાય છે. મૂળ રંગ છે એને તો રંગ જ નથી, પારદર્શક સ્વચ્છ પદાર્થ છે. મેળ પોતાની ભૂમિકા જોઈને પહેલા શું કરવું પછી શું કરવું એ બધું જે ક્રમ છે, ક્રમ ઉપર બધો આધાર છે. ક્રમભંગ પ્રવૃત્તિ કરવાથી કોઈ લાભ નથી. એટલે તો આપણે કહ્યું ને કે ભાઈ ભિન્નતાનો પ્રયોગ કેવી રીતે કરવો, ભાઈ કીધો કેવી રીતે કરી શકે, ન કરી શકે એમ. એટલે એ બધું પોતે પોતે કોઓર્ડિનેશન પોતાને કરવું જોઈએ. ઉપદેશ તો બધા સાંભળે છે, કોઓર્ડિનેશન કરે છે એ જ કામ કરી શકે છે. જે મેળ મેળવી ન શકે, પોતાનો ક્રમ ગોઠવી ન શકે, પોતે ક્યાં ઊભો છે ને પહેલું પગલું ક્યાં ભરવું એ વાત સમજણમાં ન હોય તો બીજે ફલાંગ ભરવા જાય, પડી જાય. તમારે દાદરો ચડવો છે, 15 પગથિયા છે, તમારે પહેલે પગથિયે પગ મૂકવો જોઈએ. સીધો તમે 10મા પગથિયે ફલાંગ ભરવા જાય એટલે હેઠા પડો, પહેલું હાથમાં ન આવે. ઠેકડો મારવા જાઓ એટલે એટલે તો કાંઈ તમારી શક્તિ નથી, સીધો 10મે પગ મૂકો, પડવાના હેઠા. પ્રયત્ન ખોટો કરો એવું છે. પરંપરા પણ એટલે અલ્ટિમેટલી આખર મેં ક્યાં હોના કે હમકો પૂર્ણ શુદ્ધ હોના હૈ, વો હમારા પ્રયોજન હૈ. વર્તમાન મેં ક્યાં, વર્તમાન મેં હમકો મુમુક્ષુતા યથાર્થતા હૈ, વો હમારા પ્રયોજન હૈ. એસા સુધી રાખે આશય લઈએ. આત્મકલ્યાણની ભાવના પૂર્વક બધું ગૌણ કરવું, એમાં બધું આવી જાય છે. સંક્ષેપમાં એ વાત છે, વિસ્તારમાં પોતાની યોગ્યતા અનુસાર વર્તમાનમાં જે જે ઉપદેશ વચનો પોતાને લાગુ પડે અને વ્યવસ્થિત રીતે ક્રમપૂર્વક જ્ઞાની પુરુષના માર્ગે જે રીતે જવાય તે રીતે કાર્ય કરવાની પદ્ધતિ હોવી જોઈએ.